તેરમી પુત્રી માદલી કહે છે સાગરની વાર્તા. તેરમે દિવસે ભોજ રાજા જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં માદલી નામની પુત્રી તેમને સિંહાસન ઉપર બેસતા અટકાવી બોલી, હે રાજા ભોજ, આ સિંહાસન પર બેસશો નહીં, તેની ઉપર તો વિક્રમ રાજા જેવા રાજવી જ બેસી શકે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસની વાત છે, રાજા દરબાર ભરીને બેઠા છે, તેમાં મોટા મોટા જ્ઞાનીઓ, પ્રધાનો, પંડિતો, સુરવીરો અને રાજાના ચતુર પુરુષો હાજર હતા. ત્યાં વિક્રમ રાજાએ કહ્યું, માનવીને શું કરવાથી સુખ મળે? બધા અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. એક પંડિતે કહ્યું, સત્ય બોલવાથી સુખ મળે. બીજાએ કહ્યું, સુપાત્રને દાન કરવાથી સુખ મળે. ત્રીજાએ કહ્યું, ઉદ્ધમ કરવાથી સુખ મળે. ચોથાએ કહ્યું, ઈશ્વરની ભક્તિ કરવાથી સુખ મળે. તો વળી પાંચમાએ પંડિતે કહ્યું, લક્ષ્મી હોય તો સર્વે સુખ મળે. પહેલાં તો બધાના મત જુદા જુદા પડ્યા, પણ અંતે કેટલીક ચર્ચા પરથી નક્કી થયું કે લક્ષ્મીથી જ સર્વે સુખ મળે છે. વિક્રમ રાજાએ પાંચમા પંડિતને કહ્યું, તમારી વાત ખરી છે, પણ એ બતાવો કે શું કરવાથી અખૂટ લક્ષ્મી મળે. પાંચમા પંડિતે કહ્યું, વિષ્ણુ યજ્ઞ કરીને સાગર દાન કરવાથી લક્ષ્મી મળે. રાજાએ પૂછ્યું, સાગર દાન એટલે શું, તે સી રીતે થાય? તે પંડિતે કહ્યું, આ યજ્ઞ કરનારે પોતાનું સર્વસ્વ દાન કરી પહેરેલ કપડે ઘરની બહાર નીકળી જવું પડે છે. રાજાને આ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. તેણે પંડિતોને પોતાની ઈચ્છા જણાવી, એટલે પંડિતો બોલ્યા, અન્નદાતા, ધર્મના કામમાં ઢીલસી અને તાબડતોબ યજ્ઞની તૈયારી શરૂ કરી દીધી. તેમણે વિષ્ણુ યજ્ઞનો આરંભ કર્યો. તેમણે આખા નગરને શણગારાવ્યું, મોટા મોટા ઋષિઓ અને બ્રાહ્મણોને તેડાવ્યા, ગણપતિજીનું સ્થાપન કર્યું, ગંગાજળના કરસ ભર્યા. વાયુ, યમ, અગ્નિ અને વરુણ આમ ચારે દેવોનું આહ્વાન કર્યું, નવગ્રહોનું પૂજન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અર્ધ્ય આપ્યા, 64 જોગણીઓનો ભોગ આપ્યો. આખું નગર જાણે ભક્તિના રંગે રંગાઈ ગયું. રાજાએ આખા નગરને જમાડી છૂટે હાથે દાન પુણ્ય કરી યજ્ઞ પૂરો કર્યો. હવે સાગર દાન કરવા માટે રાજાએ એક વૃદ્ધ પંડિતને સાગરને તેડવા મોકલ્યા. એણે સાગર કિનારે જઈ મંત્રોચ્ચાર કરી સાગર દેવને પ્રસન્ન કર્યા. સાગર દેવ મનુષ્યનું રૂપ ધારણ કરીને બહાર આવ્યા. પંડિતે કહ્યું, હે સાગર દેવ, તમને વિક્રમ રાજાને ત્યાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપવા આવ્યો છું, તેનો તમે સહર્ષ સ્વીકાર કરો. સાગરદેવ બોલ્યા, ભૂદેવ, મારાથી ત્યાં આવી શકાય નહીં. જો હું રાજા પાસે આવું તો મારે આશ્રય રહેલા કરોડો જીવો તરફડીને મરી જાય, માટે તમે જ વિક્રમ રાજાને અહીં મળવા મોકલો. સાગરનો આવો જવાબ સાંભળી વૃદ્ધ પંડિત ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, હે સાગરદેવ, હું તમને સામે પગલે તેડવા આવ્યો છું અને તમે આવવાની ના પાડો છો. તમે વિક્રમ રાજાનું અપમાન કરો છો. જે રાજાએ વિષ્ણુ યજ્ઞ કરી પોતાનું સર્વસ્વ દાન કર્યું છે તે રાજાની તમને જરાય કિંમત નથી. વિક્રમ રાજા તમારું આવું અપમાન સહન નહીં કરે. એટલે સાગરને રીસ ચડી. તે ગુસ્સે થઈને બોલ્યા, ગમે તેમ પણ હું સાગર છું અને રાજા વિક્રમ એક માનવી છે. મૃત્યુલોકનો માનવી ગમે તેવો મહાન હોય પણ તે મારી તોલે ના આવે. જો તેને ગરજ હોય તો મારી પાસે આવે, હું કોઈને ત્યાં જતો નથી. આ બાજુ વિક્રમ રાજા પોતાનું સર્વસ્વ દાન કરી મહેલમાંથી નીકળતા હતા, ત્યાં જ આ વૃદ્ધ પંડિતે આવીને કહ્યું, મહારાજ, સાગરે આવવાની ના પાડી અને કહ્યું કે ગમે તેવો પણ માનવ તું કેમ આવું, તારે દેશ હું, રત્નાકર તો મારું નામ, કરું અણચિંત્યા હું કામ, સર્વ સરિતાનો હું ભરથાર, મારા પ્રાક્રમ પરાક્રમ અપરંપાર. વિક્રમ રાજા પોતે સાગર પાસે આવ્યો અને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, સાગર દેવ તમે મારું આમંત્રણ પાછું કેમ ઠાલ્યું? સાગર દેવ વિક્રમ રાજા સામે પોતાની બડાઈની વાતો કરવા લાગ્યા. તેમણે વિક્રમ રાજાને ગુસ્સામાં ને ગુસ્સામાં ન કહેવાના વચનો કહ્યા. આવા અભિમાનના વચન સાંભળીને વિક્રમ રાજાને ક્રોધ ચડ્યો અને રોષ ભર્યા અવાજે બોલ્યા, હે સાગર દેવ, દેવોએ તમારા રત્ન કાઢી લીધા ત્યારે અગત્યને તમારું આચમન કર્યું ત્યારે, અને રામના વાનરોએ તમારા ઉપર પાર બાંધી ત્યારે તમારા પરાક્રમ ક્યાં ગયું હતું? વિક્રમના આવા વચન સાંભળી સમુદ્ર વધારે ગુસ્સે ભરાયા અને તેમનો ક્રોધ એટલો બધો વ્યાપી ગયો કે દરિયામાં પવન પાણીનું પ્રચંડ તોફાન મચાવી દીધું અને તે જોર જોરથી ગુગવાટા કરવા લાગ્યા. આ જોઈ વિક્રમ રાજાએ વિચાર્યું કે સાગર સીધી રીતે માને તેમ નથી, તેને પાઠ ભણાવવો જ પડશે. આમ વિચાર કરી તરત રાજાએ હરિસિદ્ધ માતા અને વીર વેતાળનું ધ્યાન ધર્યું અને તેમને યાદ કર્યા. તેઓ તરત હાજર થયા. રાજાએ વેતાળ પાસે સૂર્યદેવનો સંદેશો મોકલી વિનંતી કરી કે સોરે કરાએ તપે સંદેશો મળતા સૂર્યદેવ એટલું બધું તપ્યા કે પ્રચંડ ગરમીથી સાગરનું પાણી બરીને ઓછું થવા લાગ્યું. બીજી બાજુ હરિસિદ્ધ માતાના કહેવાથી વાયુદેવે જળ ઉડાડવા માંડ્યું અને થોડી વારમાં તો સમુદ્રનું તર્યું દેખાવા લાગ્યું. સાગરમાં રહેલા અસંખ્ય જીવ જંતુઓ તરફડવા લાગ્યા. સાગર તો ત્રાહી ત્રાહી પોકારી ગયો. થોડી વારમાં તો તેનો બધો ગર્વ ઉતરી ગયો. તેઓ તરત સ્વરૂપ બદલીને કિનારે ઉભેલા વિક્રમ રાજા પાસે આવી બે હાથ જોડી નમ્રતાથી બોલ્યા, હે પરદુઃખ ભંજન વિક્રમ રાજા, તમે જીત્યા અને હું હાર્યો. હું તમારા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરું છું. તમે કહો તો હું અત્યારે જ ઉજ્જૈની નગરી આવું, પણ તેમ થશે તો મારા કરોડો જીવ તરફડીને મરી જશે. વળી મારા ત્યાં આવવાથી કેટલાય ગામો તણાઈ જાય એટલે હું લાચાર છું. તમે તમારું સર્વસ્વનું દાન કરીને સાગર દાન કર્યું છે, હું તમારી પર પ્રસન્ન થયો છું. હું તમને અહીં આશીર્વાદ આપું છું અને તમને મૂલ્યવાન 5 રત્નો ભેટ આપું છું. આ 5 રત્નો જુદા જુદા ચમત્કારિક છે, જેનાથી તમારી દરેક મનોકામના સિદ્ધ થશે. આમ કહી સાગરદેવ એક રત્ન બતાવીને કહ્યું, આ રત્ન હાથમાં રાખવાથી ધારો તેટલું ધન મળે છે. બીજો રત્ન બતાવીને કહ્યું, આ રત્નને હાથમાં રાખવાથી ધારો તેટલું સૈન્ય ખડું થાય છે. અને ત્રીજું રત્ન બતાવતા કહ્યું, આ રત્નને હાથમાં રાખવાથી જેટલા વસ્ત્ર અને આભૂષણોનો સંકલ્પ કરો તેટલા મળી જશે. ચોથું રત્ન બતાવીને કહ્યું, આને હાથમાં રાખવાથી ઈચ્છા પ્રમાણે ભાવતા ભોજન મળશે અને 5મા રત્નથી મનુષ્ય મોક્ષ પામી શકશે. સાગરદેવ રાજાને 5 રત્નો આપી અદૃશ્ય થઈ ગયા. વિક્રમ રાજા 5 રત્નો લઈ મહેલે આવ્યા. મહેલે આવતા તેમનો પેલો વૃદ્ધ પંડિત યાદ આવ્યો. તેમણે તરત પંડિતને બોલાવીને કહ્યું કે મહારાજ, તમારે કારણે હું આ 5 અમૂલ્ય રત્નો પામ્યો છું, માટે તેમાંથી ગમે તે એક રત્ન તમે લઈ જાઓ. આમ કહી રાજાએ 5 રત્નની ચમત્કારિકતા બતાવી. પંડિત તો 5 રત્નોની ચમત્કારિકતા જોઈ અચરજ પામ્યો. તે મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને થયું કે આમાં કયું રત્ન લઉં અને કયું ન લઉં. છેવટે તેણે ઘેર જઈને બધાની સલાહ પૂછવાનું નક્કી કર્યું. પંડિત તો ઘેર આવ્યા. ઘેર આવીને તેમણે પાંચેય રત્નોની ચમત્કારિકતાની વાત કરી. ઘરમાં પાંચ જણ હતા, બધાએ અલગ અલગ રત્નની પસંદગી બતાવી. બીજા દિવસે પંડિત મહેલે આવ્યા અને રાજાને કહ્યું, મહારાજ, ઘરના બધા સભ્યોની પસંદગી અલગ અલગ છે, હું એક રત્ન લઈ જઈશ તો ઘરમાં કકરાટ થશે અને તેથી કંઈ અર્થ સરશે નહીં, માટે ક્યાં તો એ પાંચેય રત્નો મને આપો, નહીંતર એક પણ રત્ન ન આપો. વિક્રમ રાજા તો ઉદાર હતા, તેઓ પારકાના સુખ ખાતર પોતાના સુખનો ભોગ આપે તેવા હતા. તેમણે પંડિતની વાત સાંભળીને તેને પાંચેય રત્નો આપી દીધા. પાંચેય રત્નો પોતાને મળતા બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો. માછલી પુત્રે વાર્તા પૂરી કરીને ભોજ રાજાને કહ્યું, આવા ઉદાર રાજા જ સિંહાસન ઉપર બેસી શકશે. આમ કઈ પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.